ગઢડા મધ્યમનું 33મું વચનામૃત સંવત 1880ના શ્રાવણ વદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવાજે, પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વરતશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે, એમ જે માન્યું હોય તે કહેજો, એમ સર્વેને કહીને પછી શ્રીજી મહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં હિત જણાય તો તેનો ત્યાગ કરીને કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય, અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં, અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ, અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડોઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સામ છે, અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ, અને જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડાઘાટ થશે અને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે, અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હરીમરીને રહીએ છીએ, અને જે દિવસ અમારા હૈયામાં ભગવાનને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા, પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં, અને અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો. પછી સર્વે સંત તથા સર્વે હરિભક્ત જેવા જેના અંગ હતા તેવા કયા, જે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે, એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વ્યક્તિ જે કોણેક તો ભગવાન વિના બીજા ઠેકાણે વૈરાગ્યનું કહ્યું, અને કોણેક તો આત્મનિષ્ઠાનું કહ્યું, અને કોણેક તો ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, અને કોણેક તો ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં, અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો ડઢાવ દેખીને ટક્યા છીએ, અને જેને નિષ્કામી વર્તમાન દઢ હોય તો તે થકી અમે હજાર ગૌ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગૌ છેટે છે, અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે, માટે આ મૂળજી બ્રહ્મચારી છે, તે અતિશય દઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે, અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી, અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે, અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દઢ કરતા આવ્યા છીએ, અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જાણ્યા વિના રહે જ નહીં, જણાયા વિના રહે જ નહીં, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે, અને અમારું મુખ પણ શ્યામરૂ થઈ જાય છે, અને તેનો દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં, અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ જે પણ સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય, માટે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં, શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજિયાને ઘેર દીકરો આવ્યો હોય અને તે મરી જાય અને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, માટે મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ, માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે, અને તેને અને તેને ને અમારે આ લોકમાં તથા પરલોકમાં દડ મેરાપ રહે છે. પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો છે, એ નિષ્કામી વર્તમાન સે ઉપાય કરીને અતિશય દડ થાય? પછી શ્રીજી મહારાજે બોલ્યા છે, એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો બરદિયા પૈડા ધોસરી ઉદ્ય માંચડો એવા ઘણા સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દડ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ છે, તેમાં પણ ત્રણ ઉપાય છે, એ તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું, જે મનને વિશે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું દેહ નહીં, અને ભગવાનની કથા શ્રવણ આદિ જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું, પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. જેમ કોઈ પુરુષને ભૂતવશ્ય થયો હતો તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે, તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ગળે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય, માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તન આદિમાં જોડી રાખવું, એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો, તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી, એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય, અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયોને વશ કરી હોય તે પણ સર્વે મોકરી થઈ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે સત્સંગને વિશે જેને જેને જે જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો, એવી રીતે એ ત્રણ ઉપાયને જે દઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દઢ થાય છે અને એને વિશે એમ ન જાણવું જોઈએ એવી રીતે રાખવું ઘણું કઠણ છે. કેમ જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહીં, અને સાધુ હોય તે તો કામ ક્રોધ લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિશે નિત્ય પાણીને સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે, તેમ જે સાધુ જ છે અને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય જ નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કયા એવા જે ત્રણ ઉપાય તે દઢ કરીને રાખવા, ઇતિ વચનામૃત 35 અને 166. શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે.